నిత్యం జయంతి యోగిన కమలమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాని మంగళం కురుకొండారి విజయేంద్రమో సుమంగళ నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే శ్రీ స్వభావాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय आपणे करी रह्या छीए. जीव अजीव अधिकार में गाथा 65-66 अने ते पछी थी कलश 38-39 एनो स्वाध्याय थयो छे. कलश 39 पछी ગુરુદેવે પ્રવચનમાં સમગ્ર ગાથા 65-66 38મો કળશ અને 39મો કળશ એ બધાનો સમગ્ર રીતે આપણને ખ્યાલ આપ્યો છે અને એમાં ઘણી મહત્વની વાતો કરી છે. એ બધું આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ તો પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો એમાં 39મી ગાથા ઉપરનું જે પ્રવચન છે એનો કેટલો ભાગ આપણે કર્યો છે હવે એમાં આગળ લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ત્રીજો પાના નંબર 182 ઉપર આપણે પ્રશ્ન હતો તે લીધો કે સાચી દયા શું છે એ વાત આપણે સમજ્યા. હવે એના પછી સૌથી નીચેના પેરેગ્રાફની નીચેથી લઈએ. ગુરુદેવ કહે છે કે જેમ સોનાના મ્યાનને સોનાનું મ્યાન કહેવાય છે પણ તલવાર નહીં. અહીંયા જે ઉદાહરણ હતું ને એની વાત લઈ અને કહ્યું છે કે સોનાનું મ્યાન છે તો એ સોનાનું મ્યાન કહેવાય પણ તલવાર સોનાની નથી કહેવામાં આવતી. અંદર રહેલી તલવાર લોખંડની છે તો કોઈ એમ નથી કહેતું કે એ તલવાર સોનાની છે. મ્યાન સોનાનું છે તો મ્યાન જ સોનાનું કહેવાય છે. તેમ પૂતગળના કાર્યને એટલે પુણ્ય પાપના ભાવોને પૂતગળ જ કહેવાય છે, જીવના નહીં. લોકો તો વ્રત પાળવા, દયા પાળવી, જુઠ્ઠું ન બોલવું, બ્રહ્મચર્ય પાળવું ઇત્યાદિને જ પોતાનું સર્વસ્વ માની બેઠા છે. એને એ જીવનું માની બેઠા છે જે જીવમાં નથી, ને છતાં એને જીવનું માની બેઠા છે. તેમને અહીં કહે છે કે પ્રભુ સાંભળ, આ બધી પંચ મહાવ્રતની વૃત્તિઓ એ બધું શુભરાગ છે, આશ્રવ છે અને એને લીધે પુણ્યનો બંધ પડે છે. એ પૂતગળનું કાર્ય છે કે પર્યાયમાં થઈ રહ્યું છે, એનું અસ્તિત્વ ક્ષણિક છે, એ એક સમયનું સત છે, એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, આત્માના ત્રણેય કાળ રહેતા સ્વરૂપમાં નથી, એ શાશ્વત નથી. ચિદાનંદ ઘન છે સ્વરૂપ જેનું, એવા આત્માનું એ કાર્ય નથી. તારે સુખના પંથે ધર્મના પંથે જવું હોય તો ચૈતન્ય માત્ર પૂર્ણાનંદ ઘન સ્વરૂપ વસ્તુ એટલે ભગવાન આત્મા અંદર છે ને તેમાં જા. તેનું લક્ષ કરીને એટલે જેવો ભગવાન આત્મા શુદ્ધ નાયક છે એનું લક્ષ કરીને એના તરફ ઢળતા, એનો સ્વીકાર કરીને એમાં એકાગ્ર થઈ જતા કોઈ ભેદ કે રાગ દેખાતા નથી કે અનુભૂતિમાં આવતા નથી. એટલે ભેદ રાગ અને નિમિત્તનું લક્ષ છોડીને એનો વિચાર પણ નહીં કર, એનો વિકલ્પ પણ નહીં રાખ અને માત્ર તું અખંડ એક વસ્તુ છો, માત્ર જ્ઞાયક 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 છો, ત્રણેય કાળ એવો ને એવો શુદ્ધ છો એવો વિશ્વાસ લાવીને એનું લક્ષ્ય કર અને એમાં જા, એનો અનુભવ કર. એવા સ્વાનુભૂતિ દર્શનમાં તને ભગવાન આત્માનો જે અનુભવ થશે તેમાં અલૌકિક આનંદનો અનુભવ થશે, અલૌકિક શાંતિનો અનુભવ થશે, એ જ તારું સાચું સ્વરૂપ છે. અને એવો અનુભવ કર્યા પછીથી તું વારંવાર એવો અનુભવ કરવા માટે પ્રેરાઈશ, અને ત્યાં વધારે ને વધારે એકાગ્રતા કરતા તને તેમાં લીનતા થશે. અને એ લીનતા છે એ જ સાચું ચારિત્ર છે, નિશ્ચયથી એ જ ચારિત્ર છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનપૂર્વક પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરવી, એનું નામ નિશ્ચય ચારિત્ર છે. અને આવું નિશ્ચય ચારિત્ર જેને પ્રગટ થયું છે એવા મુનિઓ, એવા મુનિઓ એ ભાવલંગી મુનિ છે, એ ભાવલિંગી મુનિ છે. બાહ્યમાં ત્યાગ કર્યો છે એવા તો ઘણા હોય, નગ્ન દિગંબર પણ થયા હોય, પણ સમ્યક દર્શન છે જ નહીં, પોતાના સ્વરૂપમાં જતા જ નથી, એમને એવું નિશ્ચય ચારિત્ર હોતું નથી. જે ચારિત્ર બાહ્યમાં છે તે તો શુભભાવ રૂપે છે, એ તો વિકલ્પ છે. એટલે આત્મામાં કોઈ વિકલ્પ નથી, એવો શુભભાવ પણ નથી, કોઈ ભેદ પણ નથી, અખંડ આત્માનું સ્વરૂપ છે. એનો તું સ્વીકાર કર કે એ એમ જ છે, અને એમ જ છે તો પછી એવા જ સ્વરૂપે તું પરિણમી જા. સ્વીકાર થવો એનો અર્થ જ એ થાય છે કે એનો સ્વીકાર એટલે હું એમ જ છું, તો પછી હું શા માટે અન્ય ભાવે પરિણમી રહ્યો છું, એમ કરીને પાછો વળવાનું થાય. જો મારું સ્વરૂપ શુદ્ધ નિર્મળ જ છે તો પછી મારે શા માટે અન્ય ભાવે, એટલે કે મારા શુદ્ધ ભાવ સિવાયના બીજા અન્ય ભાવે શા માટે પરિણમન કરવું જોઈએ. એવું પરિણમન કરતા હું મારા જ્ઞાન આનંદ સ્વરૂપ સ્વભાવને છોડી રહ્યો છું. આ બધા વિકલ્પો, શુભભાવના વિકલ્પો, વ્રત તપના વિકલ્પો, એ પણ મારા નથી. મારું તો ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે, એવો જ શુદ્ધ ભાવ છે, એવી જ શુદ્ધ નિર્મળ પર્યાય એનો આશ્રય કરતા થાય છે. તો એને છોડીને હું શા માટે બહારમાં ફરું છું? એવો જેને નિર્ણય થયો છે, એવો જેને વિકલ્પ ઉઠ્યો છે, એ સાચા પુરુષાર્થ તરફ વળશે. એ બધું કરતા પણ છોડી દેશે, પોતે ભગવાન આત્મા પોતાના સ્વભાવ ભાવ સિવાય બીજા કોઈનો કરતા નથી, એ વાત બરાબર એને સમજાઈ જશે, અને પછી એવો જ પુરુષાર્થ ઉપડશે. એટલે પરમાંથી બધું કરતા પણ છોડશે. અરે પરનું તો ઠીક, પણ પોતાને પર્યાયમાં થતા વિભાવ ભાવ વિકારી ભાવ એનું કરતા પણ એ છોડશે કે એ એનો કરતા હું હોઉં નહીં, અને હું એવો કરતા થવા જઉં છું. તો એમ થતા મને આશ્રવને બંધ પડે છે અને મારે સંસારમાં ભટકવું પડે છે. એટલે મને એવું કરતા પણ હોય નહીં, હું ભગવાન આત્મા છું, મને એ શોભે નહીં. પરનું કે પરને લક્ષે થતા ભાવોનું કરતા પણ મારું હોય નહીં, તો પછી હું શા માટે ત્યાં રહ્યો છું? એમ કરી અને પોતે અંદરમાં વળશે. ક્યાંય મારું બારમાં કરતા પણ છે જ નહીં, હું કોઈ પદાર્થનો એની પર્યાય બદલવાનો કરતા થઈ શકતો નથી, કોઈ વિભાવ ભાવનો પણ હું કરતા થઈ શકતો નથી. એ બધું અશુદ્ધ ઉપાદાનને કારણે, મારા પુરુષાર્થની નબળાઈને કારણે, ઊંધા પુરુષાર્થને કારણે, અજ્ઞાનને કારણે થાય છે. હવે એવા અજ્ઞાનને છોડીને, એવા ઊંધા પુરુષાર્થને પલટાવીને સીધો પુરુષાર્થ હું કરીશ, હું સમ્યક્ત્વની પ્રાપ્તિ કરીશ, એટલે કે મારા જેવા સ્વરૂપ છે એવા સ્વરૂપનો અનુભવ કરીશ, એમ આખો પુરુષાર્થ એને શરૂ થઈ જાય છે. અહીંયા સમયસારમાં જે વાત લીધી છે એમાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ એવો ને એવો રહ્યો છે, એ મૂળ વાત છે. અને એનો આશ્રય કરતા એવું અનુભવમાં પણ આવે છે એ એના પછી બીજી વાત છે. એટલે એ બંને વસ્તુનો વિચાર કરતા એને વિશ્વાસ થાય છે. અને પછી મહાપુરુષોએ એમ જ કર્યું છે, મહાપુરુષોએ એ જ માર્ગે ચાલીને એ સિદ્ધ કરી બતાવ્યું છે કે પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, એ આનંદ અને સુખ અને શાંતિનો અનુભવ છે. એટલે એ ત્રણ વાતને પકડતા આખો પુરુષાર્થ બદલાઈ જાય છે, પુરુષાર્થની દિશા બદલાઈ જાય છે. જે પુરુષાર્થ કરવાનો છે તે આત્મામાં કરવાનો છે, પરમા પુરુષાર્થ પોતે કરી નથી શકતો, માત્ર પરમા પુરુષાર્થ કરવાનો જે એનો ભાવ છે, વિકલ્પ છે, એ બધો અન્ય વિકારી ભાવ છે, એ મિથ્યા માન્યતા છે. એટલે દ્રવ્યાનુયોગના આ સર્વોત્તમ ગ્રંથમાં આ સર્વોત્તમ ગ્રંથ છે. ભરતક્ષેત્રમાં આવો બીજો કોઈ દ્રવ્યાનુયોગનો ગ્રંથ નથી. સમયસાર અને એમાં પણ એની આ આત્મખ્યાતિ ટીકા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે રચી છે એ બધું સર્વશ્રેષ્ઠ છે. અને પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એવો વિસ્તાર અત્યાર સુધીમાં કોઈએ કર્યો નથી. આટલી ઝીણી ઝીણી વાતની સમજ કોઈએ આપી નથી. અન્ય શાસ્ત્રોની સાથે જે જે અપેક્ષાઓથી જે જે વાત કરવામાં આવી છે એ બધાને અહીંયા ગુરુદેવે પ્રવચનમાં લીધા છે અને એની સ્પષ્ટતાઓ કરી છે કે ત્યાં શા માટે એ પ્રકારે વાત છે, અહીંયા શા માટે આ પ્રકારે વાત છે. એટલે બધું ખૂબ ઉઘાડ કરીને સમજાવ્યું છે. ગુરુદેવનો ઉપકાર ઘણો છે ભાઈ. આપણે એમની વાતને બરાબર સમજીશું તો આપણને પણ એ સ્પષ્ટતાઓ થશે અને આત્મા તરફ વળવાનું બહુ સહેલું થઈ જશે. અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ તું નિમિત્તનું લક્ષ છોડી દે અને તારા સ્વરૂપમાં જા. આગળ કહે છે કે ભાઈ દયાદાન વ્રત તપ ઇત્યાદિ રાગમાં ધર્મ માનીને તું સંતુષ્ટ થયો છો. ઇત્યાદિને ધર્મ માનીને તું એમાં સંતુષ્ટ થયો છો પણ એ તારો મિથ્યા અભિપ્રાય છે. ભગવાન તું ભૂલમાં ભરમાઈ ગયો છે. એ બધા વિકલ્પો દયાદાન વ્રત તપના વિકલ્પો એ શુભભાવ છે, એ ધર્મ નથી. એ વિકલ્પ રાગની વૃત્તિનું જે ઉત્થાન છે તે ચૈતન્યના ઘરની ચીજ નથી. એ બધા વિકલ્પો એ રાગ છે અને એવી રાગની વૃત્તિનું ઉત્થાન, એવી રાગની વૃત્તિ થવી, એવી પર્યાય થવી એ આત્માના ઘરની વાત નથી, આત્માની ચીજ નથી, આત્માના સ્વભાવમાં નથી. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને લીધે આવા વિકલ્પ થાય, આવો રાગ થાય. પણ છતાંય થઈ રહ્યું છે ને, તો થઈ રહ્યું છે તો એમાં કોનો વાંક છે? એમાં ઊંધો પુરુષાર્થ છે, એમાં ખોટી સમજ છે, એમાં અજ્ઞાન છે, એનો વાંક છે. અને એ મિથ્યાત્વ બધું સમ્યક્ત્વ પ્રગટ કરતા ચાલ્યું જાય છે. તારે એવું સમ્યક્ત્વ પ્રગટ કરવાનું છે કે ભગવાન આત્માના શુદ્ધ સ્વરૂપ ત્રિકાળક નાયક ભાવના આશ્રયે જતા થાય છે, એનું લક્ષ્ય કરતા થાય છે. તારા ચૈતન્ય ઘરમાં રાગની વૃત્તિ ઉઠે એવી કોઈ શક્તિ નથી. તું ત્રિકાળ શુદ્ધ છો, જ્ઞાયક છો, જ્ઞાયક છો, નામ સ્વભાવી છો. આત્મા અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન છે, અનંત શક્તિઓનું સંગ્રહસ્થાન ગોદામ છે, મોટો સ્ટોર છે. એમાં એવી કોઈ શક્તિ કે ગુણ નથી કે જે વિકારને કે રાગને ઉત્પન્ન કરે. ચિદાનંદ ઘન સ્વરૂપ વસ્તુમાં તો ગુણોની એકરૂપ નિર્મળ ધારા વહે છે. ભગવાન આત્મામાં તો એના અનંત ગુણો છે અને એ ગુણોની એકરૂપ, જુદું જુદું નહીં, ગુણ આટલા એક 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 એમ વર્ણન કરીએ એમ નહીં, પણ એ ગુણોની એકરૂપ નિર્મળ ધારા વહે છે. આપણે પેલું શરબતનું ઉદાહરણ લઈએ છીએ ને કે શરબતમાં ઘણા પદાર્થો નાખ્યા છે પણ જ્યારે એનો સ્વાદ લઈએ છીએ ત્યારે એ એકરૂપ સ્વાદ આવે છે. એમાં નાખેલા ઇન્ગ્રેડિયન્ટનો જુદો જુદો સ્વાદ એક પછી એક એમ કંઈ હોતું નથી. એવી જ રીતે અહીંયા ચિદાનંદ ઘન સ્વરૂપ વસ્તુ ભગવાન આત્મા એ અનંત ગુણોનો પિંડ છે અને એવા ગુણોની એકરૂપ નિર્મળ ધારા વહે છે, એનો આસ્વાદ આવે છે. એનું લક્ષ્ય કરતા અનુભૂતિમાં એ આવે છે, એ આનંદ રૂપે અનુભવાય છે. પણ રાગની ધારા વહે એવો આત્મામાં એનો સ્વભાવ ન હોવાને કારણે એવું કંઈ નથી. રાગની ધારા વહે એવું કંઈ આત્મામાં નથી અને આવું કદી સાંભળ્યું ન હોય અને એમને એમ જિંદગી ચાલી જાય, આંધળે બહેરું ફૂટાય, એટલે કે ભાન વિના એ આમને આમ ગમે તેને ધર્મ માની લે, એથી તો ભવના ભ્રમણ નહીં મટે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વિતરાગતા, અનંત સ્વચ્છતા, એવી અનંત પૂર્ણ શક્તિઓનું આત્મા સંગ્રહસ્થાન છે, અનંત ગુણોનો પિંડ છે ભગવાન આત્મા. એ રાગનું સ્થાન નથી, એ કસાયનું સ્થાન નથી, એ દ્વેષનું સ્થાન નથી, ક્રોધ માન માયા લોભનું સ્થાન નથી. અરે એને મારણા સ્થાન પણ નથી ને એને ગુણસ્થાન પણ નથી, એને પૂતગળના ભાવો પણ નથી, પરનું લક્ષ પણ નથી, એને વિભાવ ભાવ પણ નથી ને વિકારી ભાવ પણ નથી, એ રાગનું સ્થાન નથી. તો એમાંથી પછી એ પુણ્ય પાપનું ઉત્થાન કેમ થાય? પુણ્ય પાપ ઉપજે એવું ચૈતન્ય ભગવાન આત્માનું સ્વરૂપ છે જ નહીં. ભગવાન આત્માને એવા ભાવ થાય એવું આત્માનું સ્વરૂપ નથી. છતાં એ થાય છે તો એમાં એની પોતાની નબળાઈ છે, એનો ઊંધો પુરુષાર્થ છે. એ પોતે જાગૃત થાય તો પછી એવા પુણ્ય પાપ થાય, એવા બંધ થાય એવું આત્મામાં કંઈ ન હોવાથી એ થશે જ નહીં. આત્મામાં નથી માટે એ થશે નહીં. આત્મામાં એ શુભભાવ છે એમ માની અને એને ધર્મ માની રહ્યો છે તો એની એ મૂંઢતા છે. આત્મામાં જો શુભભાવ હોત તો બંધ થયા જ કરે. આત્મા ક્યારેય બંધ વિનાનો થઈ શકે જ નહીં. આત્મામાં શુભભાવ કે અશુભભાવ બેમાંથી કોઈ ભાવ આત્માના છે જ નહીં. આત્મામાં જો એ ભાવ હોય તો એ આત્મામાં હંમેશા રહેવા જોઈએ. એની સાથે આત્માને તાદાત્મ્ય સંબંધ હોવો જોઈએ અને એ દરેક અવસ્થામાં હોય. શુભભાવ સિદ્ધની અવસ્થામાં પણ હોય, મનુષ્યની અવસ્થામાં પણ હોય, એ દરેક અવસ્થામાં હોય, એ દરેક ગતિમાં હોય, પણ એમ તો બનતું નથી. સિદ્ધ ભગવાનને કોઈ શુભભાવ કે અશુભભાવ કોઈ છે નહીં, પોતે પોતાના શુદ્ધ ભાવોમાં પરિણમી ગયા છે. કેવળી ભગવાન પોતે પોતાના શુદ્ધ ભાવોમાં રહ્યા છે, એમને કોઈ શુભાશુભ ભાવ હોતા નથી. એટલે એનો અર્થ એ છે કે એવા શુભભાવ એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી, અને આત્માના મૂળ સ્વરૂપમાં એ નથી તો પછી એને કારણે પડતો પુણ્યનો બંધ એ પણ આત્મામાં છે નહીં. એટલે એવા પુણ્યનું કે પાપનું ઉત્થાન આત્માને હોય નહીં. પુણ્ય પાપ જે થાય છે એ ઉપજે છે એ કંઈ ચૈતન્યનું આત્માનું સ્વરૂપ નથી. બહુ સરસ વાત કરી છે. આગળ કહે છે, તથાપિ કોઈ અજ્ઞાની એમ કહે કે અમને તો ભક્તિથી જ કલ્યાણ થશે, દેવ અને ગુરુની અર્પણતાથી ભક્તિ કરીએ એટલે તેઓ અમને તારી દેશે. ભાઈ થોભી જા, જરાક વિચાર કર, દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર, શાંત ચિત્તે દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર. જે દ્રવ્યશ્રુત જીનેશ્વરની વાણીમાંથી આવ્યું છે એવા દ્રવ્યશ્રુતનો અભ્યાસ કર. ગમે તેવા શાસ્ત્રો વાંચીશ નહીં, ગમે તેવા પુસ્તકો વાંચીશ નહીં, જે મૂળ શાસ્ત્રો છે એનો તું અભ્યાસ કર. જે જીનેશ્વરની વાણીમાંથી ઉદ્ભવેલા છે એવા શાસ્ત્રોનો તું અભ્યાસ કર, અને પછી તું સમજ કે આત્માનું સ્વરૂપ કેવું છે અને એ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય. ગુરુદેવ કહે છે કે પરંતુ ભાઈ તું જરાક વિચાર કર, કોણ ગુરુ? તારો ગુરુ તો તું જ છો. દેવ ગુરુ શાસ્ત્રની અર્પણતા અને ભક્તિ કરવાથી એ પોતાના સ્વરૂપની પ્રાપ્તિ નહીં થાય. એ અર્પણતાનો ભાવ એ શુભભાવ છે અને શુભભાવ એ પુણ્યબંધનું કારણ છે. એવો ભાવ સાધકને આવ્યા વિના રહેતો જ નથી. સાધકને એવો ભાવ આવે છે. જ્યાં સુધી એ પૂર્ણતા પ્રગટ નથી કરતો ત્યાં સુધી એને એવા ભાવ હોય છે. જ્યાં સુધી એ સાતમા ગુણસ્થાનથી ઉતરીને છઠ્ઠે આવે છે અને છઠ્ઠેથી સાતમે, સાતમેથી છઠ્ઠે એમ થાય છે ત્યાં સુધી એને છઠ્ઠે હોય છે ત્યારે એવા શુભ ભાવ હોય છે. પણ જ્યારે એ શ્રેણી ચડે છે ત્યારે એવા કોઈ ભાવ નથી. સાતમા ગુણસ્થાનથી શરૂ કરીને ઉપરના ગુણસ્થાનોમાં એ પોતે પોતાના નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિરતા કરી રહ્યો છે ત્યારે એને એવા કોઈ ભાવ હોતા નથી. એટલે એ વખતે એને ગુરુ કે દેવ કે શાસ્ત્ર એની ભક્તિ એવો વિકલ્પ પણ હોતો નથી. એ નિર્વિકલ્પ ધ્યાનની દશા છે. એટલે એમાં એને કોઈ ગુરુ નથી, એમાં એને કોઈ દેવ નથી, એમાં એને કોઈ શાસ્ત્ર નથી. માત્ર પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની અંદર ટકીને રહ્યો છે એવી એ અદ્ભુત દશા છે. અને એમાં એકાગ્રતા વધતા એકાગ્રતા વધતા એ શ્રેણી ચડે છે અને કષાય રહિત દશાને પ્રાપ્ત કરે છે. બધા કષાયોને ત્યાગીને એ વિતરાગતાને પ્રગટ કરે છે. એમ કરતા એને સર્વજ્ઞતા પ્રગટ થાય છે, તેમનું ગુણસ્થાન આવે છે અને એ અર્હંત થાય છે. કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને એ અર્હંત થાય છે. એટલે જે કંઈ કરે છે એ તો પોતે પોતાના સાચા પુરુષાર્થ દ્વારા કરે છે. પોતાના સ્વરૂપના આશ્રયે સ્થિરતા કરે છે એટલે બધું પ્રગટ થાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે કોણ ગુરુ? તારો ગુરુ તો તું જ છો, તારો પુરુષાર્થ તું જ કરી શકે છે. ગુરુ તને માર્ગ દર્શાવે છે, પણ એ માર્ગે ચાલવું કે ન ચાલવું, એ માર્ગે વિચરવું કે ન વિચરવું, એનો નિર્ણય તારે કરવાનો છે. અને માર્ગ શું છે? ગુરુ જે માર્ગે ચાલ્યા છે એ જ માર્ગ છે. ગુરુએ જે રીતે પોતાના સ્વરૂપને પ્રગટ કર્યું છે, પોતાના નિજ સ્વરૂપમાં, નિજ સ્વરૂપના આશ્રયે જે શુદ્ધ નિર્મળ પર્યાય ગુરુએ પ્રગટ કરી છે, એ જ માર્ગ છે. એ જ માર્ગ તારે જાતે કરવાનો છે, એ માર્ગ તારે જાતે જ કરવાનો છે. એમાં ગુરુ તારું કંઈ કરી શકતા નથી. ગુરુનું દ્રવ્ય જુદું છે, તારું દ્રવ્ય જુદું છે. ગુરુ તને કંઈ કરી શકતા નથી. માત્ર જે જ્ઞાન તે ગુરુ દ્વારા પ્રાપ્ત કર્યું છે એ બધું દ્રવ્યશ્રુત છે, અને પછી ભાવશ્રુત તારે પ્રગટ કરવાનું છે. જે દ્રવ્યશ્રુત છે એ માહિતીરૂપ છે, એ જ્ઞાનરૂપ નથી. દ્રવ્યશ્રુત આખું માહિતીરૂપ છે, એને વ્યવહારથી જ્ઞાન કહેવામાં આવે. આ 12 અને 14 પૂર્વનું જ્ઞાન છે જે જીનવાણીમાંથી આવ્યું છે, તેને વ્યવહારથી જ્ઞાન કહેવામાં આવે. નિશ્ચયથી તો પોતાના સ્વરૂપનું જ્ઞાન છે તે જ જ્ઞાન છે, અને એવા જ્ઞાનની પ્રાપ્તિ કરવાની છે. એવા જ્ઞાનની પ્રાપ્તિ એનો પુરુષાર્થ જ હોય. એવા જ્ઞાનની પ્રાપ્તિ થતાં એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે, એટલે કે સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા એ સંકિત એ પ્રગટ કરે છે. એ બધું એ જાતે પોતે કરે છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે પરંતુ ભાઈ કોણ ગુરુ? તારો ગુરુ તો તું જ છો. તને તારી સમજણથી આત્મજ્ઞાન થાય છે, તને તારી સમજણથી આત્મજ્ઞાન થાય છે. એમ નથી કે કોઈના આશીર્વાદથી આત્મજ્ઞાન થાય છે, કોઈની ના ચરણ સ્પર્શ કરવાથી આત્મજ્ઞાન થાય છે, એમ નથી. પણ એવો વિનયનો ભાવ, એવો ભક્તિનો ભાવ આવે. મહાપુરુષો પ્રત્યે એવો વિનય ને ભક્તિનો ભાવ એટલા માટે આવે કે એમનો પુરુષાર્થ જ્યારે તને સમજમાં આવે છે કે એ કેવો અપૂર્વ પુરુષાર્થ છે, એ પુરુષાર્થમાં એકાગ્રતા કેવી છે કે જેથી કરીને એ પોતે પોતાના સ્વરૂપમાં લીનતા કરી શકે છે, અને હું તો મારા સ્વરૂપને સ્પર્શી પણ શકતો નથી, એમ જ્યારે વિચાર આવે છે ત્યારે સહજ રીતે એવા મહાજ્ઞાની, આત્મજ્ઞાની ગુરુ પ્રત્યે એવો ભાવ આવે છે, એમના ચરણ સ્પર્શ કરે છે, એમનો વિનય કરે છે, એમની ભક્તિ કરે છે, એમની સ્તુતિ કરે છે. એટલે દેવગુરુ શાસ્ત્રની સ્તુતિના ભાવ તો આવશે જ, પણ એ કોઈ માર્ગ નથી, એ તો સહજ રીતે આવતા ભાવ છે. કેમ કે પોતે જ્યાં સુધી એની પ્રાપ્તિ એ રીતે નથી કરી ત્યાં સુધી એને સમજાય છે કે પોતાનો પુરુષાર્થ કેટલો નબળો છે, અને એવો પુરુષાર્થ નબળો સમજવામાં આ દ્રવ્યશ્રુતનો ઘણો મોટો ફાળો છે. એટલે એ સમજણ જે છે એ સમજણને માટે થઈ અને એને એવા ભાવ આવવા એ જરૂરી છે. એવા ભાવ આવવા જ જોઈએ. સાધક દશામાં એવા ભાવ ના આવે એમ બને જ નહીં. જો એ સાચો સાધક છે તો એને એવા દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેના વિનયના ભાવ, ભક્તિના ભાવ આવે 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 અને આવે. જો નથી આવતા તો સમજવું કે એને પોતે પોતાના સ્વરૂપનો પુરુષાર્થ હજી શરૂ થયો જ નથી. ગુરુદેવ કહે છે કે તારી સમજણથી આત્મજ્ઞાન થાય છે, માટે તું પોતે જ તારો ગુરુ છો. જે સમજ તે મેળવી, પણ એમાં સમજણ તારી છે. જે તને માહિતી મળી, જે ગુરુએ સમજાવ્યું, પણ એ બધાને સમજણ એટલે કે એને તે આત્મસાત કર્યું છે, એટલે તું તારો ગુરુ છો. આત્મા પોતે જ પોતાનો ગુરુ અને પોતે જ પોતાનો દેવ છે, બીજો કોઈ દેવ નથી. ભગવાન આત્મા એ જ પોતાનો દેવ છે. એનો આશ્રય કરતા એ શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, એ આનંદનો અનુભવ થાય છે. પોતે જ તીર્થ અને પોતે જ તીર્થ ધામ છે. બાકી બધી તો બહારની વ્યવહારની વાતો છે. આ બાહ્ય દેવગુરુ તીર્થ તો માત્ર પુણ્યના કારણ એટલે કે નિમિત્ત છે. એનું લક્ષ્ય કરતા પુણ્યનો બંધ પડે છે, એનું લક્ષ્ય કરતા આત્મામાં જવાતું નથી. દેવગુરુ અને શાસ્ત્ર એ બધા નિમિત્તો જેને આત્મજ્ઞાન થવાનું હોય એને હોય જ છે. એનો નિમિત્તનો આશ્રય થઈ શકતો નથી, અને નિમિત્તના આશ્રયે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પ્રગટ થતું નથી. એ દેવગુરુ શાસ્ત્રમાં એ જ વાત આવી છે કે તું તારા સ્વરૂપમાં જા, નિજ સ્વરૂપનો આશ્રય કર. દેવે પણ એમ કહ્યું છે, ગુરુએ પણ એમ કહ્યું છે, અને ગુરુએ લખેલા શાસ્ત્રમાં પણ એમ જ છે કે તું તારા નિજ સ્વરૂપનો આશ્રય કર અને એમ કરતા તને તારા સ્વરૂપનો અનુભવ થશે. અમારું લક્ષ્ય કરીશ એ પરનું લક્ષ્ય છે, અને પરના લક્ષ્યે શુભભાવ થઈ શકે પણ આત્મજ્ઞાન ન થઈ શકે. બહુ સરસ વાત એમાં આવી જાય છે. આ બાહ્ય દેવગુરુ તીર્થ તો માત્ર પુણ્યના કારણ નિમિત્ત છે, એનું લક્ષ્ય કરતા શુભ ભાવ હોવાને કારણે પુણ્યનો બંધ પડશે ભાઈ, પુણ્યનો બંધ પડશે ભાઈ તને, એથી કહી તું તારા સ્વરૂપમાં નહીં જઈ શકે. ભગવાન ત્રણ લોકના નાથ જિનેન્દ્ર દેવ, ઇન્દ્રો અને ગણધરો તથા કરોડો દેવો અને રાજેન્દ્રોની સભામાં જે વાત કરતા હતા તે આ વાત છે. સાંભળતો ખરો કે આ શું ચીજ છે, અને સાંભળ્યા વિના સાચી સમજણ ક્યાંથી આવશે, તારું લક્ષ ત્યાં કેમ જશે? શ્રીમદજીએ કહ્યું છે કે લક્ષ થવાને તેહનો કયા શાસ્ત્ર સુખદાય. લક્ષ થવાને તેહનો કોનો લક્ષ? ભગવાન આત્મા પોતાનું નિજ સ્વરૂપ, શુદ્ધ સ્વરૂપ, નિર્મળ સ્વરૂપ, એનું લક્ષ થવા માટે આ બધા શાસ્ત્રો કહેવામાં આવ્યા છે. આ શાસ્ત્રોનો બધાનો સાર એ જ છે કે તું તારા સ્વરૂપમાં જા, તારું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે, તું જ્ઞાયક છું, ભગવાન આત્મા છો, અને તારા સ્વરૂપના આશ્રય તને એવી શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે, અને એમાં તું લીનતા અને સ્થિરતા કરતા તારા મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ શાસ્ત્ર તો આત્માનું પોતાનું લક્ષ કરાવવા માટે છે. આ બધા શાસ્ત્રો જે છે એ બધા આત્માનું લક્ષ કરાવવા માટે છે. એમાં જુદા જુદા પ્રકારે આત્માનું સ્વરૂપ કેમ પ્રાપ્ત કરવું એ દર્શાવવા માટે કેટલીક વસ્તુઓના નિષેધ કરવાની વાત કરી છે, કેટલીક વસ્તુનું લક્ષ્ય કરવાની વાત કરી છે, કેવી રીતે સ્વરૂપ સાચું શું છે એ બધી વાત કરી છે. એક પછી એક ક્રમમાં ઘણું બધું જણાવ્યું છે, ભેદ કરીને સમજાવ્યું છે, પણ એ દ્વારા એ ભેદને પકડવાના નથી, એની ચર્ચામાં પડવાનું નથી. એ દ્વારા કેવું સ્વરૂપ છે એ સમજવાનું છે, અને એમાં કેવી રીતે જવાય, મહાપુરુષો કઈ રીતે ગયા એનું જ અહીંયા અનુકરણ કરવાનું છે. કે જે રીતે તીર્થંકર ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા એ જ માર્ગ છે, ને એ જ રીતે મારે પણ કરવાનું છે. ગુરુ અને દેવ પણ તેનું એક આત્માનું જ લક્ષ્ય કરાવે છે. ગુરુ અને દેવ પણ તેનું એટલે કે એક આત્માનું જ લક્ષ્ય કરાવે છે, અને એવું લક્ષ્ય શાસ્ત્રો દ્વારા પણ કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે દેવગુરુ શાસ્ત્ર એ બધું આત્માનું લક્ષ્ય કરવા માટે છે, એ દ્વારા લક્ષ્ય થતું નથી. એમાં એ વાત આવી છે, એમાંથી સમજી અને પોતે જાતે પોતાના સ્વરૂપમાં જવાનું છે. આગળ કહે છે કે અંદર તું અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા, અનંત ગુણોનો ભંડાર, પૂર્ણ આનંદનો નાથ પ્રભુ છો ને, પણ તને એ કેમ બેસતું નથી? તને એ ક્યાંથી બેસશે ભાઈ? કારણ કે અનાદિથી એક સમયની પર્યાય ઉપર જ તારી દ્રષ્ટિ રહી છે ને, પર્યાય ઉપર દ્રષ્ટિ રહી છે. એક સમયની પર્યાય જે એક સમયે જ રહે છે, બીજા સમયે બદલાય છે, એવી અનંત પર્યાયો થઈ અને એ બધી પર્યાયો ઉપર જ તું લક્ષ કરીને રહ્યો છે, એટલે તને તારું ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ દેખાતું નથી. અનાદિકાળથી એક સમયની પર્યાય ઉપર જ એની દ્રષ્ટિ પડી છે, એક સમયની દશાને જ એણે પોતાનું સ્વરૂપ માન્યું છે, પર્યાયને પોતાનું સ્વરૂપ માન્યું છે. ભગવાન આત્મા તરફ લક્ષ ગયું જ નથી. વર્તમાન પર્યાય મનુષ્યની છે તો એને પોતાનું સ્વરૂપ માન્યું છે. દરેક જીવ જે પર્યાયમાં છે એ પર્યાયને જ પોતાનું સ્વરૂપ માને છે. હાથી હાથીની પર્યાયમાં છે તો એ હાથીપણાને પોતાનું સ્વરૂપ માને છે, અને કીડી કીડીપણાને પોતાનું સ્વરૂપ માને છે. એ જે પર્યાય છે એને અનુરૂપ શરીર મળ્યું છે, એ શરીર સાથે એકત્વ કરે છે, અને એ શરીરને પણ પોતાનું માને છે. આ જીવ પણ એમ જ કરી રહ્યો છે. મનુષ્યની પર્યાયને પોતાનું સ્વરૂપ માને છે, અને એ પર્યાયને અનુરૂપ રહેલું, અનુરૂપ એવું જે શરીર મળ્યું છે, એ શરીરને પોતાથી એ અભિન્ન માને છે, પોતાથી જુદું માનતો નથી. શરીર મારું, એના કાર્યો હું કરું, એવી મૂંડ મિથ્યા માન્યતા એને વર્તી રહી છે. અનાદિનું આમ જ ચાલ્યું આવે છે. એટલે દ્રષ્ટિ ક્યાં છે? પર્યાય ઉપર જ દ્રષ્ટિ છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. અનાદિથી એક સમયની પર્યાય ઉપર જ એની દ્રષ્ટિ પડી છે ને, એટલે એક સમયની દશાને જ એણે પોતાનું સ્વરૂપ માન્યું છે. પણ પર્યાય છે એ તારું તત્વ નથી, એ તારું સત્વ નથી. એ તું નથી, એ શાશ્વત વસ્તુ નથી, એ તારાથી જુદી વસ્તુ છે. તું ભગવાન આત્મા ત્રિકાળ એક સરખો છો અને પર્યાય છે તે બદલાતું તત્વ છે. ગુરુદેવ કહે છે કે પણ પર્યાય છે એ તારું તત્વ નથી, પર્યાય આત્મા નથી. પર્યાય પર્યાય છે, ભગવાન આત્મા એનાથી તદ્દન ભિન્ન જુદો નાયક છે. પર્યાય એક સમયનું સત છે, એનું હોવાપણું એક સમયનું છે. એ અનંત પર્યાય છે, તે અનંત પર્યાય દરેક પર્યાય એક સરખી હોતી નથી, જુદી જુદી છે. માત્ર તારું પોતાનું લક્ષ્ય તારા સ્વરૂપ તરફ જાય અને પછી જે શુદ્ધ નિર્મળ પર્યાય થાય એ બધી પર્યાય એક સરખી થાય. અન્યથા જે કંઈ પર્યાય છે એ બધી પર્યાય એ બધી જુદી જુદી છે. અનાદિથી એમ જ સંસાર દશામાં એ પર્યાય જે જે થઈ એ બધી એક સમયની જુદી જુદી પર્યાયો થઈ એના તરફ તે લક્ષ્ય કર્યું અને એમ કરીને એને તારું સ્વરૂપ માન્યું માટે તને આત્માની દ્રષ્ટિ થઈ જ નથી, આત્માનો અનુભવ થયો નથી. અને એવા સ્વાનુભવ વિના તને ક્યાંથી વિશ્વાસ બેસશે કે તું અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા પૂર્ણ છો, એવો વિશ્વાસ તો તને ક્યાંથી બેસશે. અરે એક સમયની શુદ્ધ નિર્મળ પર્યાય છે એનાથી પણ તું ભગવાન આત્મા જુદો છો. સમ્યક દર્શનની પર્યાય છે એનાથી પણ ભગવાન આત્મા તું જુદો છો. તું ધ્રુવ છો, ત્રિકાળ એક સરખો છો. જ્યાં સુધી તને એવો અનુભવ નથી થતો ત્યાં સુધી આ વાત બેસવી મુશ્કેલ છે. ગુરુદેવ એમ કહે છે ક્યાંથી બેસે. ક્યારે પર્યાયનું લક્ષ્ય છોડી અને સ્વરૂપ તરફ ઢળ્યો જ નથી તો પછી એ વાત ક્યાંથી બેસશે. વ્યવહારને ભલે એને આત્મા કહે, એટલે કે આ બધી પર્યાયો જે થઈ છે, જે થઈ રહી છે, એને અપેક્ષાથી વ્યવહાર નહીં થી એમ કહેવામાં આવે કે એ આત્માની પર્યાય છે, એક સમયનું સત છે એટલે કહ્યું હોય, પણ નિશ્ચયથી તો ભગવાન પૂર્ણ ચૈતન્યગણ એકલા આનંદનું દળ, અનાકુળ શાંતિનો રસકંદ, જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે, બીજો કોઈ આત્મા નથી. નિશ્ચયથી તો ભગવાન પૂર્ણ ચૈતન્યગણ એકલા આનંદનું દળ, એકલો આનંદ, આનંદ આનંદ, સુખ અને શાંતિ, અનાકુળતા જેનું લક્ષણ છે એવી શાંતિ, કોઈ આકુળતા નહીં, કોઈ વ્યાકુળતા નહીં, કોઈ પરેશાની નહીં, કોઈ વિકલ્પ નહીં, એવી અનાકુળ શાંતિ એનો આ રસકંદ, એવો ભગવાન આત્મા ત્રણેય કાળે ધ્રુવ છે, એ ચલાયમાન થતો નથી, ચલિત થતો નથી, એનું સ્વરૂપ એવું ને એવું જ રહે છે, એ જ આત્મા છે. અનાદિ અનંત ધ્રુવ ચૈતન્યપણે ટકતા તત્વને ભગવાન આત્મા કહે છે. અનાદિ અને અનંત, જેની કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી, એવું ધ્રુવ ચૈતન્યપણે ટકી રહેલું આ તત્વ, ચેતન ચેતન ચેતન, જ્ઞાન 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 કરવા વાળો આ ભગવાન આત્મા, એ આત્મા છે. એની દ્રષ્ટિ કરવી, એની તરફ ઢળવું, એને લક્ષમાં લેવું અને જેવું છે તેવું એને અનુભવવું, અને એ પર્યાય છે તે સમ્યક દર્શન છે. એ પરિણામો છે તે શુદ્ધ પરિણામ છે, નિર્મળ પરિણામ છે. ભાઈ, એની દ્રષ્ટિ કરવા માટે તારે કોઈની અપેક્ષા નથી, તારે કોઈની જરૂર નથી, કોઈ સાધન કરવાની જરૂર નથી, કોઈ તને મદદરૂપ થતું નથી, તારે કોઈ નિમિત્તની જરૂર નથી. ગુરુદેવ કહે છે કે ભાઈ, એની દ્રષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દ્રષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્ય મૂર્તિ ચિરાકાર ભગવાન છે, એની દ્રષ્ટિ કરવી એ સમ્યક દર્શન છે. જેની પ્રાપ્તિ કરવી છે એનું જ લક્ષ્ય કરાય, જેની પ્રાપ્તિ કરવી છે, જેને અનુભવવો છે એનું જ લક્ષ્ય હોય, એના તરફ જ પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ઢાળવાના હોય. પરનું લક્ષ્ય કરતા પોતાના નિજ સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થશે? તીર્થંકર ભગવાનની ભક્તિ કરતા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે થાય? જેની પ્રાપ્તિ કરવી છે એનું લક્ષ્ય કરાય, એનો આશ્રય કરાય, તો જ એનો અનુભવ થાય. પરનો અનુભવ થઈ શકતો નથી, સ્વનો જ અનુભવ થાય. તીર્થંકર ભગવાનની ભક્તિ કરતા પણ તીર્થંકર ભગવાનના સ્વરૂપનો અનુભવ આપણને ન થઈ શકે, કેમ કે આ જીવ જુદો છે, પેલો જીવ જુદો છે, આ જીવ પેલા જીવમાં વ્યાપી શકે નહીં, એના જ્ઞાન દર્શનનો એને અનુભવ થઈ શકે નહીં. પોતાને પોતાના જ્ઞાન દર્શનનો અનુભવ થાય, પરના જ્ઞાન દર્શનનો અનુભવ થઈ શકતો જ નથી. એટલે આ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મા, એની દ્રષ્ટિ કરવી એ સમ્યક દર્શન છે. અને ધર્મની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે. સમ્યક દર્શનથી ધર્મની શરૂઆત થાય છે. પછી ચારિત્રનો પુરુષાર્થ તો ઉપડશે જ. સાચી દ્રષ્ટિ થઈ, સાચી શ્રદ્ધા થઈ, એટલે બધી ઊંધી માન્યતાઓ ચાલી ગઈ. અને પછી જે પુરુષાર્થ ઉપડે છે એ સમ્યક્ત્વ આચરણ ચારિત્રનો પુરુષાર્થ છે. એમાં એ બધા બીજા દોષોને દૂર કરે છે. 25 પ્રકારના સમ્યક્ત્વ આચરણ ચારિત્ર વખતે જે સમ્યક્ત્વના દોષો છે એ બધાને દૂર કરે છે. અને એમ કરતા એ શુદ્ધિની વૃદ્ધિ કરે છે, પોતાના સ્વરૂપમાં વારંવાર જાય છે. અને પછી એને સંયમ આચરણ ચારિત્રનો પુરુષાર્થ ઉપડે છે, એટલે એ વ્રતધારી શ્રાવક બને છે, અથવા તો એ નિર્ગ્રંથ મુનિ થાય છે. એમ એને ચારિત્ર થાય છે. એટલે ચારિત્રની વાત તો પછીની છે. પહેલા સમ્યક દર્શન હોય અને પછી ચારિત્રની શરૂઆત થાય. એટલે ચારિત્ર તો બહુ દૂરની વાત છે ભાઈ. દ્રષ્ટિમાં જે અભેદ ચિદાનંદમય ચીજ પ્રતીતિમાં આવી એમાં જ રમવું. જે ભગવાન આત્મા એને અનુભવમાં આવ્યો, પ્રતીતમાં આવ્યો, એની પ્રતીતિ થઈ, આનંદરૂપે પ્રતીતિ થઈ, એની અંદર જ રમણતા કરવી, એમાં જ રમવું, એમાં જ લીનતા કરવી, એમાં જ ઠરવું, એમાં સ્થિર થવું, એનું નામ નિશ્ચયથી ચારિત્ર છે. એટલે જ્યાં સુધી એનો અનુભવ જ નથી તો પછી ચારિત્ર ક્યાંથી હોય? ચારિત્ર તો પહેલા અનુભવ કરે છે, પોતાના સ્વરૂપનો અનુભવ કરે છે, અને પછી એમાં રહે છે, એમાં રમણતા કરે છે, એમાં ઠરે છે, એમાં સ્થિરતા કરે છે, તો ચારિત્ર થાય છે. એ સિવાય ચારિત્ર ક્યાં છે ભાઈ? એટલે શરૂઆત સમ્યક દર્શનથી થાય. સમ્યક દર્શન થતાં સમ્યક્ત્વ આચરણ ચારિત્ર થાય છે, અને પછી સંયમ આચરણ ચારિત્ર હોય છે. પણ નિશ્ચયથી ચારિત્ર તો આવું જ છે. દેહની ક્રિયા કે વ્રત આદિના ક્રિયાકાંડ એ કાંઈ ચારિત્ર નથી. દેહ છે, જુદો છે, પૂદગળ છે, અને પૂદગળની કોઈ ક્રિયા દ્વારા કોઈ ચારિત્ર નથી. પૂદગળની ક્રિયા એના કારણે થવાની હોય તેમ થાય. એ પૂદગળનો બીજા પૂદગળ સાથેનો સંયોગ, ખોરાક, આ શરીરમાં જવો અને ન જવો, એ બધું એના કારણે થાય. એમાં તમારા બહુ બહુ તો શુભભાવ હોય કે આજે ઉપવાસ કરવો છે, અને શુભભાવ ન હોય તો પણ જો ખોરાક નથી મળવાનો એ દિવસે તો નહીં મળે. એટલે એ બધું પૂદગળનું, એની સાથે આત્માને કંઈ લેવા દેવા નથી. કદાચ એને શુભભાવ હોય અને એને એમ નક્કી કર્યું કે આજે ઉપવાસ કરવો છે અને ખોરાક ન લીધો, તો શુભભાવ છે એ શુભભાવને લીધે પુણ્યનો બંધ પડશે. પણ એથી કરીને આત્મામાં જવાય એમ નથી. આત્મામાં જવા માટે થઈને તો એને નિર્વિકલ્પ ધ્યાનમાં બેસવું પડશે. એ જે ઉપવાસ કર્યો છે એ દિવસે એને ઘણી શાંતિ હશે, બીજા કામ કરવાના નહીં હોય, આળસ નહીં આવે. એટલે એ ઉપવાસ કરી અને પોતે પોતાના સ્વરૂપમાં જવાનો, નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ સહેલાઈથી કરી શકશે. એટલે એવા ઉપવાસ, બાહ્યના કોઈ પણ પ્રકારના વ્રત તપ જે છે, એ બધા જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરી રહ્યો છે ત્યારે સહજ રીતે હોય છે, એવા સહજ રીતે હોય છે. એટલા માટે કોઈક અપેક્ષાએ એને એમ કહેવામાં આવે કે એ સહકારી કારણ છે. એ સહકારી કારણ કઈ? અને એ વ્યવહાર નહીંથી જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. પણ નિશ્ચયથી શું છે? એ નિશ્ચય વિનાની કોઈ વાત એ વ્યવહારની છે એ સાચી ઠરતી નથી. એટલે નિશ્ચયથી શું છે એ તો એને જાણવું જ રહ્યું, અને એ પ્રમાણે તો એને કરવું છે. નિશ્ચયથી તો પોતાના સ્વરૂપમાં જવું છે. પછી એ વખતે એ ક્યાં બેઠો છે, કઈ સ્થિતિમાં છે, શું છે, એ બધી વાત જે છે તે બે નંબરની વાત છે. એક નંબરની વાત તો એ છે કે પોતાના સ્વરૂપમાં જવું છે. એકાસણું કરીને પણ એ પોતાના સ્વરૂપમાં જાય, કે ઉપવાસ કરીને જાય, કે કંઈ પણ કર્યા વિના શાંત ચિત્તે કોઈ શાંત જગ્યામાં બેસીને જાય, કે મંદિરમાં બેસીને જાય, એ બધી વાત જે છે એ બે નંબરની વાત થઈ. પણ મૂળ એક નંબરની વાત એ છે કે એને એના સ્વરૂપમાં જવું છે. એક વખત સ્વરૂપમાં જાય છે એટલે સ્વાભાવિક રીતે આ બધા ખાવા પીવાના ભાવો જે છે એ ભાવો તરફ ઉદાસીનતા આવી જાય છે. એટલે એમ થાય છે કે આ ખાવા કરવાની જંજાળ છોડી અને આજે માત્ર એક વખત ખાઈ અને બસ આ જ કામ કરવું છે. એટલે એકાસણું કરીને એને સહજતા લાગે છે. અથવા તો જેમ મુનિઓને હોય છે એમ પોતાને પ્રચુર સંવેદન વર્તે છે, સમય સમય પોતાના આત્મામાં ચાલ્યા જાય છે, તો એમને ખાવા પીવાનો ભાવ અંદરમાંથી ઉત્પન્ન થતો જ નથી. ખાવું છે એવી વૃત્તિ ઉઠતી જ નથી અને આખો દિવસ સવારથી રાત સુધી બસ એક જ વાત ચાલે છે, આત્મામાં જાય છે, એમાં ખાવું નથી, પીવું નથી, કંઈ કરવું નથી. એટલે આપણને બહારમાં એમ દેખાય કે મુનિએ તો આજે પૌષધ કરી લીધું, ઉઠતા જ નથી પોતાની જગ્યાએથી, બસ એક જ વાત આત્મામાં જાય છે, પાછા બહાર આવે છે, ક્ષણ માત્ર માટે બહાર આવે ને પાછા ચાલ્યા જાય. એટલે જે કરવાનું છે તે આત્મામાં કરવાનું છે, શરીરમાં કંઈ કરવાનું નથી. શરીરમાં કરવું છે, શરીરમાં કરવું છે એવો જે વિકલ્પ જે છે એ મિથ્યા વિકલ્પ છે, એ ખોટો વિકલ્પ છે, કેમ કે શરીરના કામો એ કરી શકતો નથી. શુભ ભાવ છે અને થવું હોય તો થાય, ન થવું હોય તો ન થાય. શરીર શરીરના કારણે પરિણમે, પોતે ભગવાન આત્મા છે એનું પરિણમન તો શુદ્ધ જ હોય, અને જો શુભ ભાવ રૂપે એ પરિણમે છે તો એ વિભાવ પરિણમન છે, એ અન્ય ભાવ રૂપે પરિણમન છે, અશુદ્ધ ભાવ છે, એને લીધે થઈ અને એને પુણ્યનો બંધ પડશે, પણ નિજરા નહીં થાય, એ પોતાના સ્વરૂપમાં નહીં જાય. એટલે જે કરવાનું છે તે ક્યાં કરવાનું છે, પોતાના સ્વરૂપમાં કરવાનું છે, એ વાત અહીંયા આપણને ગુરુદેવે સમજાવી દીધી છે, બહુ સરસ રીતે સમજાવી છે કે એ બધા કામ તો પૂતગળના છે અને પૂતગળ એમનું કારણ છે એમ અહીંયા કહેવામાં આવેલું છે. ચારિત્રની વાત કરતા કહ્યું કે દેહની ક્રિયા કે વ્રત આદિના ક્રિયાકાંડ એ કાંઈ ચારિત્ર નથી, એ તો સૌ પૂતગળના કાર્ય છે અને પૂતગળ એમનું કારણ છે. પૂતગળના કાર્ય છે તો કારણ પણ પછી પૂતગળ જ હોય ને. કાર્ય અને કારણ એક જ દ્રવ્યમાં હોય, કાર્ય અને કારણ બે જુદા જુદા દ્રવ્યમાં હોઈ શકે જ નહીં. ઉપવાસ થયો ક્યાં થયો? ખોરાકનો સંયોગ શરીર સાથેનો હતો તો શરીરમાં એ જે બધું થયું છે, તો જે કાર્ય શરીરમાં થયું, ઉપવાસ રૂપ કાર્ય શરીરમાં થયું છે, તો એનું કારણ પણ શરીરમાં હોય, આત્મામાં હોય નહીં. વિચારવા જેવી વાત છે, ફરી ફરીને વિચારવું અને આ વાતને બેસાડવી, સિદ્ધાંતની વાત છે, ક્યારેય ખોટી હોય નહીં. ગુરુદેવે બહુ સ્પષ્ટતા કરી. દેહની ક્રિયા કે વ્રત આદિની કોઈ પણ ક્રિયા એ કાંઈ ચારિત્ર નથી, એ તો સૌ પૂતગળના કાર્ય છે. અને આપણે આ ગાથામાં અગાઉ શીખી ગયા તે પ્રમાણે પૂતગળના કાર્ય એનું કારણ ક્યાં હોય? પૂતગળમાં હોય. કારણ અને કાર્ય અભિન્ન હોય એ વાત અહીંયા કહેવામાં આવી છે. બહુ સરસ વાત છે, આટલી બધી સ્પષ્ટતાઓ થાય છે, આનંદ આનંદની વાત છે. પ્રભુ આવી સ્પષ્ટતા પહેલા ક્યારેય થઈ નથી. આ સમયસારનો સ્વાધ્યાય કરવાથી જે સ્પષ્ટતાઓ થાય છે એ સૂક્ષ્મ વસ્તુઓની સ્પષ્ટતા થાય છે. બધા અભિમાન ટળી જાય છે, બધું માન કસાય, સ્વચ્છંદ બધું ચાલી જાય છે અને સાચો માર્ગ આમાંથી આપણને સમજમાં આવે છે. નીચે 184માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે કે વર્ણાદિકથી માંડીને ગુણસ્થાન સુધીના બધાએ ભાવો, અરે ચોથું પાંચમું અને તેરમા ગુણસ્થાન સુધીના બધા ભેદો પણ પૂતગળના કારણે છે. ભગવાન આત્મા અનંત ગુણધામ અનાદિ અનંત સ્વસંવેદ અવિચળ પ્રભુ છે. તે અતિન્દ્રિય આનંદ અને જ્ઞાનના વેદનથી જણાય એવી ચીજ છે. જો ઇન્દ્રિય દ્વારા નથી જણાતો, ભગવાન આત્મા અતિન્દ્રિયપણે જણાય, કોઈ ઇન્દ્રિય દ્વારા જણાતો નથી, અતિન્દ્રિયપણે અનુભવમાં આવે છે, વિકલ્પ વિના એ અનુભવમાં આવે છે. ભગવાન આત્માનો અનુભવ થાય છે તે અતિન્દ્રિયપણે થાય છે અને એ અનુભવમાં એને આનંદ અને જ્ઞાનનો અનુભવ થાય છે. એટલે વેદન શેનું છે? આનંદ અને જ્ઞાનનું વેદન છે. અતિન્દ્રિય આનંદ અને અતિન્દ્રિય એ જ્ઞાનના વેદનથી એ જણાય એવી ચીજ છે, પણ ભેદના કે રાગના આશરે જણાય એવી ચીજ નથી. કોઈ ભેદ પાડીને સમજી શકાય, જાણી શકાય, અનુભવી શકાય એમ નથી. રાગ દ્વારા જણાય એવી ચીજ નથી, ઇન્દ્રિયો દ્વારા એ અનુભવમાં આવે એવી વસ્તુ નથી. મૂળ ચીજ જે અભેદ ચૈતન્યમય નિત્યાનંદ પ્રભુ છે, તેની દ્રષ્ટિ થયા વિના કોઈને પણ ત્રણ કાળમાં સમ્યક દર્શન થતું નથી. કોઈના આશીર્વાદથી, કોઈની પૂજાથી, કે કોઈ પાણી છાંટવાથી, કે દોરા ધાગા બાંધવાથી સમ્યક દર્શન થતું નથી. માત્ર પોતાના સાચા પુરુષાર્થથી, એટલે કે ભગવાન આત્મા એનું લક્ષ કરી, એની દ્રષ્ટિ કરી અને સમ્યક દર્શન થાય છે. તથા જ્યાં સમ્યક દર્શન નથી ત્યાં સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર હોતા નથી. પોતાનું સ્વરૂપ જ્યાં સુધી અનુભવમાં આવ્યું નથી ત્યાં સુધી ચારિત્રની તો વાત જ નથી. સમ્યક દર્શન વિના જેટલા પણ વ્રત તપ આદિના શુભરાગ અને એવી ક્રિયાઓ છે તે બધા થોથે થોથા છે, એકડા વગરના મીંડા છે. વર વિનાની જાન જેવા છે. એટલે ત્રિકાળી ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, એના આશ્રયે ઉત્પન્ન થતા એ સમ્યક દર્શન, એના આશ્રયે જે ઉત્પન્ન થાય તે સમ્યક દર્શન, એવા સમ્યક દર્શન વિના કોઈપણ પ્રકારના વ્રત, કોઈપણ પ્રકારના વ્રત, તપ, દાન, ભક્તિના શુભભાવ છે એ ચારિત્ર નથી. સમ્યક દર્શન સહિત જ ચારિત્ર હોય. સમ્યક દર્શન હોય અને વ્રત તપ હોય તો જ ચારિત્ર હોય. કેમ કે દ્રષ્ટિ આત્મા તરફ રહે અને બહારમાં એ વ્રત તપ હોય. બહુ સ્પષ્ટ કર્યું છે કે કરોડો રૂપિયા દાનમાં આપી મંદિર બંધાવે, ભગવાનની પ્રતિષ્ઠા કરાવે. ઘણાને મનમાં એમ છે કે પ્રતિષ્ઠા કરીએ એટલે સમ્યક દર્શન થાય. આવો એક પ્રશ્ન 2 વર્ષ પહેલા એલએમાં ગુરુદેવની જન્મજયંતિ વખતે કોઈએ પૂછ્યો. એમને કહ્યું કે ના, પણ પ્રતિષ્ઠા કરાવીએ એટલે તો થાય જ. મેં કહ્યું કે ના થાય ભાઈ. બેન હતા, એ બેને ખાસ બહુ પ્રશ્ન કર્યો, એના વિશે બહુ ચર્ચાઓ ચાલી. મેં કહ્યું એ શુભભાવ છે, ગુરુદેવે કહ્યું છે, અને ભગવાનની પ્રતિષ્ઠા કરાવવાથી સમ્યક દર્શન ન થાય, બહુ સ્પષ્ટ છે. તો કહે છે કે તમે તો અમને પાપમાં નાખી દો છો. અરે જે શુભભાવ છે તે શુભભાવ છે, શુભભાવને શુભભાવ કહેવામાં પાપમાં પડવાની ક્યાં વાત છે? અહીંયા જો સ્પષ્ટ લખ્યું છે અહીંયા કે કરોડો રૂપિયા દાનમાં આપીને મંદિર બંધાવે અને ભગવાનની પ્રતિષ્ઠા કરાવે અને ભગવાનની પૂજા ભક્તિ કરે, પણ એ બધો શુભભાવ રાગ છે, ચારિત્ર નથી. અહીં તો એને પૂતગલના કાર્યરૂપ કહ્યો છે. એવા ભક્તિના શુભભાવ એ ચારિત્ર નથી ઉપર કહ્યું છે. અને એવા એવા ભાવ દ્વારા સમ્યક દર્શન થાય નહીં. સમ્યક દર્શન તો આત્માના આશ્રયે જ થાય. કેટલું બધું સ્પષ્ટ છે. અહીંયા કહે છે કે એક વાર સાંભળ, ભેદમાં અને રાગમાં તારો મહિમા નથી. ભેદરૂપે જે કંઈક નિરૂપણ કરવામાં આવે છે એ સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. એટલે ભેદરૂપ તારી દ્રષ્ટિ કરાવવા માટે કહેવામાં આવ્યું છે એમ નથી. શાસ્ત્રમાં એક પછી એક વસ્તુ ભેદ પાડીને કહેવામાં આવી છે. જેમ કે આત્માની વાત કરવામાં આવે તો દ્રવ્ય ગુણ અને પર્યાય એમ આત્મા કહેવામાં આવ્યું હોય, પણ ત્યાં સમજાવવું છે કે શું છે તે. એટલે ભેદ દ્વારા જે સમજાવવું છે એ કંઈ તમને એ દ્રષ્ટિ કરાવવા માટે કહેવામાં આવ્યું છે એમ નથી. ભેદરૂપે જે વાત કહેવામાં આવી છે એ આખો વ્યવહાર નહીં છે, એ દ્વારા સમજાવવું છે. કેમ કે એ સિવાય ભેદ પાડીને સમજાવ્યા સિવાય બીજી રીતે સમજાવી શકાતું નથી, એટલા માટે ભેદ કરીને વસ્તુ સમજાવવામાં આવે છે. પણ વસ્તુનું સ્વરૂપ કંઈ ભેદરૂપ નથી. ભગવાન આત્મા એ અખંડ જ છે, પણ સમજાવે કઈ રીતે? તો સમજાવવું છે તો ભેદ પાડીને અને ક્રમમાં સમજાવવામાં આવે છે. એટલે તને એમાં ભેદમાં અને રાગમાં તને જો રૂચિ હોય તો તને એનો મહિમા લાગે. ગુરુદેવ કહે છે કે ભેદમાં અને રાગમાં કોઈ મહિમા કરવા જેવું નથી, અને તારો એટલે કે ભગવાન આત્માનો એ મહિમા નથી. એ ભેદ પાડી અને જે વાત કહેવી એ ભગવાન આત્માનો મહિમા થતો નથી. દ્રવ્ય ગુણ અને પર્યાય અને પર્યાયના ભેદ અને ઉત્પાદ અને વ્યય અને ધ્રુવ, આ બધું જે કહેવું એ કંઈ ભગવાન આત્માનો મહિમા નથી. ભગવાન આત્મા તો અખંડ એક રૂપ છે, પણ જ્યારે સમજવા બેઠો છે, અભ્યાસ કરવા બેઠો છે, ત્યારે એને ભેદ પાડીને એ સમજાવવામાં આવ્યું છે. ભગવાનની ભક્તિ પૂજાના ભાવમાં પણ તારો મહિમા નથી. તારો એટલે આત્માનો મહિમા નથી. ભગવાન એટલે તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનની ભક્તિ પૂજા વિનય જે ભાવ છે એની અંદર આત્માનો મહિમા નથી થતો. એ શુભ ભાવ છે. આત્માનો મહિમા તો આત્મા તરફ ઢળે તો આત્માનો મહિમા છે. આત્માનો મહિમા કોને? જે આત્મા તરફ ઢળ્યો એને. જે આત્મા તરફ ઢળતો જ નથી અને માત્ર આત્માની વાતો કરે છે એને આત્માનો સાચો મહિમા આવ્યો નથી. ગિરીશભાઈ કહે છે ને કે આત્મા તો કે બુકમાં. આત્મા ક્યાં? બુકમાં. બુક બંધ કરો એટલે બસ વાત બધી પતી જાય. એટલે ગુરુદેવ પણ વાત કરે છે સરસ રીતે, ભગવાનની ભક્તિ પૂજાના ભાવમાં તારો મહિમા નથી એટલે આત્માનો મહિમા નથી. હું ભગવાનનો મોટો ભક્ત, પૂજારી અને આરતી ઉતારનારો એમ તું તારો બહારથી મહિમા ભલે કરે, પણ ભાઈ અંદર તારા આનંદના નાથનો મહિમા એથી મટી જાય છે. એથી તારા મૂળ સ્વરૂપનો મહિમા જે છે ને, એ મહિમા છેદાઈ જાય છે. એ મહિમા રહેતો નથી, એ ઉડી જાય છે. જેનો મહિમા લાવવો છે એ મહિમા તું બહારના મહિમા કરવા બેઠો છો એટલે એ બધા મહિમા જે મૂળ વસ્તુના જે છે એ ઢંકાઈ જાય છે. તું ભગવાન આત્મા છો એવો મહિમા જે છે એ ઢંકાઈ જાય છે જયારે તું એમ કે છે કે હું ફલાણી સંસ્થાનો પ્રેસિડેન્ટ છું એમ કે છે, અને એમ જો તું તારો મહિમા કરે છે તો તારો ભગવાન આત્મા તરીકેનો જે મૂળ મહિમા જે છે સાચો મહિમા છે એ તો ઢંકાઈ જાય છે. ગુરુદેવ એ વાત કરે છે અંદર તારા આનંદના નાથનો મહિમા જે ઘણો મોટો છે તેનાથી બીજો કોઈ મહિમા મોટો થઈ શકે નહીં એવો મહિમા છે, એ બધો મટી જાય છે જયારે તું બારમાં તારો મહિમા કરે છે ત્યારે. બારમાં તું પૂજારી થઈ જાય છે, બારમાં તું મોટો યોગી થઈ જાય છે, બારમાં તું તપસ્વી થઈ જાય છે ત્યારે તારા ભગવાન આત્માનો મહિમા તો એમાં ઢંકાઈ જાય છે. તું તો સિદ્ધ સમાન ત્રિકાળ છો ને, જ્ઞાયક 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 એનો મહિમા કેવો હોય. એવા મહિમાને ઢાંકી દેનારના બીજા બધા મહિમા એ તો ક્ષણિક છે. એટલે એવા બધા ક્ષણિક મહિમાને છોડીને જે શાશ્વત રહેવા વાળો તારા ભગવાન આત્માનો મહિમા છે એનો તું સ્વીકાર કર, એની દ્રષ્ટિ કર અને એમ કરીને તું એનું લક્ષ કર. બહુ જૂની વાત છે ભાઈ, અનંત કાળમાં 84 ના અવતાર કરતા કરતા હજી સુધી આ વાત સમજ્યો નથી. અનંત વાર કાગડા અને કૂતરાના ભાવ કર્યા અને મનુષ્ય થઈ કદાચિત બહારથી સાધુ પણ થયો, પણ અંદર રાગની ક્રિયાથી જ ધર્મ માન્યો તેથી દ્રષ્ટિ મિથ્યા જ રહી અને તેના ફળમાં નરક નિગોદના જ ભાવ પ્રાપ્ત થયા. ભાઈ એ રાગ અને ભેદના ભાવોથી ચિદાનંદ ભગવાન હાથ નહીં આવે. ભગવાન એટલે પોતાના નિજ સ્વરૂપની વાત છે, એ હાથમાં નહીં આવે એટલે કે એનો અનુભવ નહીં થાય. એ રંગથી માંડી ગુણસ્થાન પર્યંતના 29 બોલથી કહેલા સર્વ ભાવો એ બધા ભાવોથી જુદો છે. એ ભાવો એનામાં નથી, એ એના રૂપે થતો નથી. ગુરુદેવ કહે છે કે એ રંગથી માંડી ગુણસ્થાન પર્યંતના 29 બોલથી કહેલા સર્વ ભાવો એકસ્ય હિ પુદ્ગલસ્ય એક પુદ્ગલની જ રચના છે એમ અહીંયા ગાથામાં કહ્યું છે, અહીંયા શ્લોકમાં એમ વાત કરી છે. શું કહ્યું છે કે એકસ્ય હિ પુદ્ગલસ્ય એ બધા પુદ્ગલની જ રચના છે એટલે એનું લક્ષ છોડ, એના લક્ષ છોડવાની અહીંયા વાત કરી છે. હવે થોડીક બીજી વાત અહીંયા લીધી છે અને એની સ્પષ્ટતાઓ કરી છે, થોડુંક ધ્યાન વધારે આપીને આ બધી વાતો સમજવા જેવી છે. અહીંયા એક પ્રશ્ન કર્યો છે કે આમાં એકાંત નથી થતું? 85 થી 62 ગાથામાં તો રાગ થાય છે તે પોતાથી જ થાય છે એમ આવે છે, તથા જયસેન આચાર્યની ટીકામાં તો એમ આવે છે કે જીવનું અશુદ્ધ ઉપાદાન અને કર્મ નિમિત્ત એમ બે કારણથી રાગ થાય છે. જો બે વાતની સ્પષ્ટતાઓ અહીંયા કરવાની છે. શું પહેલી વાત લીધી? કે પહેલી તો 85 થી 62 ગાથા લઈ અને વાત લીધી છે, જે વાત ગુરુદેવ વારંવાર કરે છે એ જ વાત અહીંયા પ્રશ્ન તરીકે સામે ગુરુદેવની સમક્ષ મૂકવામાં આવી. કોઈ અભ્યાસી છે એમણે આ પ્રશ્ન કર્યો કે આમાં ગુરુદેવ એકાંત નથી થઈ જતું? 85 થી 62 ગાથામાં તો આપે પણ સમજાયું છે અને એ વાત આવે છે કે જે રાગ થાય છે તે પોતાથી જ થાય છે એમ આવે છે. અહીંયા આપે જે કહ્યું ને, શું કહ્યું? એકસ્ય હિ પુદ્ગલસ્ય એટલે કે પુદ્ગલની જ રચના છે એમ જે વાત કરવામાં આવી 29 પ્રકારના ભાવો માટે, તો એમાં એકાંત નથી થતું? 85 થી 62 તો એમ આવે છે કે આ રાગ વગેરે જે કંઈ થાય છે એ પોતાથી જ થાય છે, આપ તો અહીંયા એ પુદ્ગલની રચના કહો છો, તો એ વાત પહેલા અમને સમજાવો. બહુ સરસ પ્રશ્ન છે અને એનો ઉત્તર પણ એવો જ છે કે 85 થી 62 ગાથામાં તો રાગની પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. શું? રાગની પર્યાય જે થઈ, પર્યાય ક્યારે થઈ, ક્યાં થઈ? એ પર્યાયમાં થઈ, જીવની પર્યાયમાં થઈ. પણ એ પર્યાય ઉત્પન્ન થવાનું કારણ શું છે? તો કે એ પર્યાય ઉત્પન્ન સ્વતંત્રપણે થઈ છે અને એનું અસ્તિત્વ, એનું હોવાપણું છે 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 એવું સ્વતંત્ર અસ્તિત્વ ત્યાં દર્શાવવામાં આવ્યું છે. એટલે કે એ રાગની પર્યાય થઈ, એ વખતે રાગ થયો એવી પર્યાય થઈ, એમાં બીજું કોઈ કારણભૂત નથી, પણ એ સ્વતંત્રપણે થઈ છે. એટલે કે પૂર્વે બાંધેલા કર્મને કારણે એ થઈ છે એમ નથી, ત્યાં એ દર્શાવવું છે. પૂર્વના કર્મના ઉદયને કારણે રાગ થયો છે એમ નથી, એ પર્યાય સ્વતંત્રપણે થઈ છે. કે જીવને કારણે થઈ છે એમ નથી, કેમ કે જીવ ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે એટલે એને કારણે જે પર્યાય થાય તો શુદ્ધ નિર્મળ પર્યાય થાય. તો પછી આ રાગની પર્યાય થઈ કઈ રીતે? તો એ 62મી ગાથામાં એ સ્પષ્ટતા આપી છે કે એ રાગની પર્યાયનું અસ્તિત્વ જે છે એ સ્વતંત્ર છે, અને એવું રાગની પર્યાયનું સ્વતંત્ર અસ્તિત્વ ત્યાં સિદ્ધ કર્યું છે. એટલે ત્યાં અપેક્ષા જુદી છે. રાગ જીવની પર્યાયમાં થાય છે, એ પર્યાયનું ત્યાં અસ્તિત્વ જણાવ્યું છે કે છે, એવું હોવા પણ છે, અને એ આત્માને કારણે થાય છે એમ નથી. જો આત્માને કારણે થાય તો શું થાય? આત્માને કારણે થાય તો પછી સિદ્ધને પણ થયા કરે. એટલે એમાં એ સ્વતંત્રપણે એવી પર્યાય થાય છે, અને છે એનું હોવાપણું પણ છે એવું અસ્તિત્વ સિદ્ધ કર્યું છે. કેમ કે એવું હોવાપણું જો સ્વીકારવામાં નહીં આવે તો પછી કોઈ પુરુષાર્થ રહેતો જ નથી. એ પોતે ત્રિકાળ શુદ્ધ છે એવું પર્યાયમાં પણ જો સ્વીકારશે, જે દ્રવ્ય અપેક્ષાએ પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવું વર્તમાન પર્યાયમાં ન હોવા છતાં પણ જો એમ માની લે કે મારું તો સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ જ છે એવું પર્યાયમાં પણ જો માની લેશે તો સ્વચ્છંદ થશે અને પુરુષાર્થ બધો અટકી જશે. એટલે જ્યારે પુરુષાર્થની દશા કરાવવી છે, પુરુષાર્થ તરફ લક્ષ લઈ જવું છે, ત્યારે એમ કહેવામાં આવે કે ભાઈ તારી પર્યાય અત્યારે મલિન છે, અને એવી મલિન પર્યાય થવાનું કારણ એ તારો ત્રિકાળ સ્વભાવ નથી, પણ એ થયું છે તો એ વખતે થયું છે તો માટે એ વખતે એને અશુદ્ધ ઉપાદાન કહેવાય, પણ એ તારો ત્રિકાળ સ્વભાવ નથી, એ સ્વતંત્રપણે એવી પર્યાય થઈ છે. એટલે એ પર્યાય છે એટલે સ્વતંત્ર અસ્તિત્વ ત્યાં સિદ્ધ કર્યું છે. રાગ જીવની પર્યાયમાં થાય છે અને એ પર્યાયનું ત્યાં અસ્તિત્વ જણાવવામાં આવ્યું છે. એટલે આ એક વાતની સ્પષ્ટતા થઈ. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, અને બીજી વાતની સ્પષ્ટતા આપણે આવતી વખતે લઈએ કે જયસેન આચાર્ય ભગવાનની ટીકામાં જે આવ્યું છે કે એમાં બે કારણ છે, એક તો અશુદ્ધ ઉપાદાન અને કર્મનું નિમિત્ત, તો એ વાતને ગુરુદેવ કઈ રીતે કહે છે એનો આપણે સારી રીતે સમજી અને વિસ્તાર કરીએ. આ બધી સ્પષ્ટતાઓ કરવાને કારણે થઈ અને વસ્તુનું સ્વરૂપ ખૂબ સ્પષ્ટ થાય છે. પુરુષાર્થનું સ્વરૂપ પણ ખૂબ સ્પષ્ટ થાય છે, કયા પ્રકારે આપણે પુરુષાર્થ કરવો એ બધી સ્પષ્ટતાઓ થાય છે. પ્રભુ આ માર્ગ ગહન છે પણ સરળ છે. જેમ છે તેમ સાચું સ્વરૂપ જાણવાનો સમજવાનો જો આપણો પુરુષાર્થ વર્તે છે તો જરૂરથી એ માર્ગની પ્રાપ્તિ થાય છે. એ દુર્લભ નથી, એ મુશ્કેલ નથી. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે